પેલા પદ્ધતિ બધી એવી હતી, ચાલુ કથા પછી અડધો કલાક ન થાય ને તે પાણી વાળા નીકળાય, એક એક ને પાણી પાય, પાણી વાળા જાય ને તે વળી ચા વાળા નીકળે, થોડી વાર થાય શરબત વાળા નીકળે. પેલા તો સ્વામી વાતો ન લખ્યું, એક જગ્યાએ કથા હાલતી હતી, બે ચાર બાપુ માફ કરજો કથા સાંભળતા હતા, પણ કથા સાંભળતા સાંભળતા બીજી વાતે ચડી ગયા. પેલા ભૂદેવ કથા બંધ કરીને ત્યારે પેલા બાપુ કે તું તું બકે જા, તું બકે જા, તું તારે કે અમે અમારી મોજમાં છીએ. હારું થયું કથાની પદ્ધતિ બદલાણી. અદભુત બ્રહ્મનું સ્વરૂપ બતાવી રહ્યા છે. બ્રહ્મ કોને કહેવાય? બ્રહ્મનું સ્વરૂપ બતાવતા સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પૂર્ણમ ચાખંડમ અક્ષરમ. બ્રહ્મ કેવું છે? પૂર્ણ છે. પૂર્ણ કોને કહેવાય? જેની અંદર કોઈ અધુરાઈ ન હોય એને પૂર્ણ કહેવાય, જેની અંદર બીજી વસ્તુ પ્રવેશ ન કરી શકે એને પૂર્ણ કહેવાય. બ્રહ્મ પૂર્ણ છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, પૂર્ણતા ક્યારે પ્રાપ્ત થઈ શકે? જ્યારે અપેક્ષા વિરામ પામી જાય. પૂર્ણને અપેક્ષાઓ ન હોય, જ્યાં સુધી અપેક્ષાઓ આમ કરી લઉં આમ કરી લઉં આમ કરી લઉં ત્યાં સુધી અપૂર્ણ રહેશે. અપૂર્ણને જ અપેક્ષાઓ હોય. ભગવાનના ભક્તો યાદ રાખજો, આ વાત પણ સમજાય જેવી બતાવું. આ લોકની અંદર જ્યારે સામાન્ય જીવાતમાં આવે છે એ પણ ક્રિયારત હોય છે, મહાપુરુષ આવે એ પણ ક્રિયારત હોય છે, સ્વયં પરમેશ્વર પધારે તો એ ક્રિયારત હોય છે, એ પણ કાંઈ ને કાંઈ કરતા હોય છે, ત્યારે આપણા મનમાં એમ થાય છે દુનિયામાં બધા અપૂર્ણ છે. ના ના, બંનેની વિચારધારામાં બહુ ફરક છે. સામાન્ય જીવાત્માનું જીવન જે હોય છે, તું આમ કરી લો આમ કરી લો, અને થાય તો આનંદ, ન થાય તો દુઃખમાં ડૂબી જાય છે. જ્યારે મહાપુરુષો પરમાત્માને રાજી કરવાને માટે માયાથી પર ઉઠીને વિધવિધ સત્સંગની પ્રવૃત્તિ કાર્યો કરતા હોય છે, પણ થાય તો તારી મરજી, ન થાય તો તારી મરજી, એમાં હર્ષ શોકને પામતા હોતા નથી. માટે દેહધારી પણ પરમાત્માના અનન્ય ભક્ત જ્યારે બને છે ત્યારે એ પણ પૂર્ણ કક્ષાને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે એને ખબર છે કે ધ્યેય તત્વ કોઈ જ અંત પરમાત્મા છે, પરમાત્મા સિવાય કોઈ પર નથી. ભગવાનના ભક્તો યાદ રાખજો, માણસ અપૂર્ણ ત્યાં સુધી રહે છે, પોતાને પ્રાપ્ત થયેલા પદાર્થ કરતા શ્રેષ્ઠ પદાર્થ બચે ત્યાં સુધી માણસ અપૂર્ણ રહેશે. પોતાને પ્રાપ્ત થયેલા કરતા શ્રેષ્ઠ પદાર્થ બચે એટલે અપૂર્ણ રહે. પોતાને કોઈ સારો પદાર્થ પ્રાપ્ત થયેલા આનંદ આનંદ થઈ જાય, પણ પોતાને પ્રાપ્ત થયેલા પદાર્થ કરતા બીજાનું શ્રેષ્ઠ પદાર્થ જોયું એટલે પોતાનું મન એમાં ઉખડી જાય. ભૂપગઢમાં સરસ બંગલો બનાવ્યો હોય તો સરસ આનંદ આનંદ થઈ જાય, મહારાજ એવો કોઈનો બંગલો નહીં, મહારાજ એવો કોઈનો બંગલો નહીં, પણ લઈને કોઈક ઉદઘાટનની અંદર આમંત્રણ રાજકોટમાં આપે ને ઉદઘાટનમાં જાય ને પોતાના બંગલા કરતા હારો ભાળી જાય, પછી પોતાના બંગલાનો આનંદ જતો રહે. મનમાં વિચાર થાય કે હવે જો રૂપિયા થોડાક મળે તો આપણે એવો બનાવો, અને ઠાકોર જે રૂપિયા આપે તો ઓલો વેચી નાખે ને એવો બનાવે, પણ વળી પાછો કોકનો બીજો હારો બંગલો જો તો વળી પાછો આનંદ જતો રહે અમે. કારણ કે જગતની અંદર ગમે તે કક્ષાએ પહોંચ્યા પછી પોતાના કરતા કોઈ સવાશ્ય રહેવાનું, અને ત્યાં સુધી માણસ અપૂર્ણ રહેવાનો, અપૂર્ણ રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું. દાખલા તરીકે પેલા સરપંચમાં ઉભો રહેવાનો સંકલ્પ હોય, ઉભા રહે પછી સંકલ્પ જીતી જાવ કેવું સારું, જીતી જાવ કેવું, જીતી જાય એટલે આનંદ આનંદ થઈ જાવ, પણ એ આનંદ 5-15 દી રહે પછી મનમાં તરત વિચાર થાય આ ફેરી ધારાસભ્યની ચૂંટણી આવે ત્યારે એમાં ફોર્મ ભરવું છે, પછી ફોર્મને માટે દોડધામ કરે, અને ફોર્મ જો મળી જાય રાજ્યના રેડ થઈ જાય, પછી પાછો લાગી જાવ જીતવું પડશે, જીતવા માટે દાખલો કરે, એમાં જીતી જાય તો રાજ્યના રેડ થઈ જાય, પણ પછી કઈ તૃપ્તિ ન થાય, જીત્યા પછી તરત સંકલ્પ થાય એકાદું ખાતું મળે ધારું, અને ખાતું મળે એટલે રાજ્યનો રેડ થઈ જાય, પણ પાછું ખાતું મળ્યા પછી કઈ અટકી ન જાય, તરત મનમાં થાય આપણને ખાતું મળ્યું, આપણે થોડા મુખ્યમંત્રી છીએ, મુખ્યમંત્રી થઈ જાય તો કામ થઈ જાય, તો મુખ્યમંત્રીને મનમાં એમ થાય બસ હવે પૂરું, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાનો સંકલ્પ નહીં એમ માનો તમે, હે હોવાનો. જ્યાં સુધી પોતાની જે પ્રાપ્તિ થઈ એના કરતા શ્રેષ્ઠ પ્રાપ્તિ વધશે, શ્રેષ્ઠ પ્રાપ્તિ બાકી રહેશે ત્યાં સુધી માણસ અપૂર્ણ રહેવાનો, ને અપૂર્ણ રહે ત્યાં સુધી માણસ અશાંત રહેવાનો. બ્રહ્મ પૂર્ણ સંતોષી છે. કારણ એ પૂર્ણ છે શા માટે? તો કે એને એવું તત્વ પ્રાપ્ત થયું છે એના પર કાંઈ છે જ નહીં, એક તત્વ એવું છે એ પ્રાપ્ત થઈ એના પર કાંઈ જ નહીં હોય. હશે કોઈ એવું તત્વ? કોણ? ભગવાન. ભગવાન તત્વ એવું છે જેનું મન ભગવાનમાં લાગી જાય એને પછી શેષ કાંઈ પ્રાપ્તિનો સંકલ્પ જ ન રહે, એ બધાનો બાદશાહ બની જાય, બધાનો પછી રાજા થઈ જાય, એનું જીવન પછી પૂર્ણ બની જાય, એને અપેક્ષાઓ તમામ વિરામને પામી જાય, એને પછી આ જગતની સંપત્તિ મળી હોય તોય શું, ન મળી હોય તો શું, આ જગતના પદાર્થો મળે તો શું, ન મળે તો શું, એ બેતા બાદશાહ બનીને પછી જીવતો હોય છે. અને ભક્તો એટલા માટે સંસાર છોડી ભગવાનનું ભજન કરનાર પુરુષોને સ્વામી શબ્દથી સંબોધવામાં આવે છે. સ્વામી કોને કહેવાય ખબર? બધાનો માલિક હોય એને સ્વામી કહેવાય. સાધુ પુરુષને સ્વામી શબ્દથી સંબોધવામાં આવેનો હેતુ જે છે કે આ તો બધાયનો માલિક છે, આને એવા જગતની અંદર કોઈ પદાર્થમાં સ્પૃહા રહેવા પામી નથી, માટે એને સ્વામી શબ્દથી સંબોધવામાં આવે છે. બધાયનો માલિક છે, અને બધાયનો માલિક જ્યારે માણસ થાય પછી તૃપ્તિને પામે છે, એ પછી એક ભગવાનનો સેવક રહે છે, બાકી બધાને માલિક બની જાય છે. બ્રહ્મ એવું છે, પૂર્ણ છે, એ બધાયનો માલિક છે, એના પર કોઈનું સામ્રાજ્ય નથી સિવાય એક પરમાત્મા, અને પરમાત્મા એવું લેવલ છે એના પર પછી કોઈ તત્વ નથી. પૂર્ણમ ચાખંડ મક્ષરમ, એના કટકા થતા નથી. ધામ યદ વાસુદેવશ્ચ, ભગવાનને રહેવાનું ધામ છે. અને બે સ્વરૂપે છે, એક સ્વરૂપે ભગવાનને ધારી રહ્યું છે, બીજા સ્વરૂપે જીવ પ્રાણી માત્ર એને ધારતા ધારતા પરમાત્માનું અખંડ સેવન કરી રહ્યું છે. આવી રીતે અદ્ભુત બ્રહ્મનું સ્વરૂપ બતાવીને પછી કહ્યું, સાંભળો હું તમને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવું. પરબ્રહ્મ કોને કહેવાય? વર્ણિરાજ આ સ્વરૂપ સમજાવતા મને ઘણો જ આનંદ થશે, કારણ કે જીવાત્મા જ્યાં સુધી પરબ્રહ્મની ઉપાસના નથી કરતો ત્યાં સુધી અપૂર્ણ રહે છે. પણ પરમાત્મા તત્વ એવું છે, એની ઉપાસના કરતા જીવાત્મા પરમ સુખનો અનુભૂતિ કરી શકે. નારાયણ વાસુદેવ સ્વતંત્ર સ્વપ્રકાશક આનંદીય મૂર્તિશ્ચ વિષ્ણુ કૃષ્ણચિત્તવ્યયઃ. પરમાત્મા તત્વ કેવું છે? નારાયણો વાસુદેવ, કોઈને નારાયણ કહે છે, કોઈને વાસુદેવ કહે છે, કોઈને વિષ્ણુ કહે છે, કોઈને કૃષ્ણ કહે છે. અનાદિના ભગવાન અનંત આવા નામો છે. આવું પરમ તત્વ પરમાત્મા છે, સ્વતંત્ર સ્વપ્રકાશક, સંપૂર્ણતઃ સ્વતંત્ર. યાદ રાખજો, આ બ્રહ્માંડમાં એક ભગવાન સિવાય સંપૂર્ણતઃ સ્વતંત્ર કોઈ નથી. એક જગ્યાએ સ્વતંત્ર હશે તો બીજી જગ્યાએ ગુલામ હશે. ભગવાન તત્વ એવું છે, બધી જગ્યાએ સ્વતંત્ર છે, એના પર કોઈનો માલિક હક નથી.
સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી,
સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી.
આજે નેત્ર યજ્ઞ 10 વાગ્યા પછી અહીંયા શરૂ થનારો છે. એની અંદર કોઈ ભક્તોને આંખોની તપાસ કરાવી હોય તો નેત્ર યજ્ઞ શરૂ થયા પછી 10 વાગ્યા વાગી ગયા છે એટલે જઈ શકશો. કોઈને મણી બેસાડો હોય તો એનો પણ લાભ પ્રાપ્ત થઈ શકશે. કઈ જગ્યાએથી લખ્યું નથી, અહીં બાજુમાં સ્કૂલ છે એમાં છે, એનું અનુસંધાન રાખીને ભગવાનના ભક્તોનો લાભ લઈ શકશે. આજનો દિવસ ઘણો આનંદનો કહી શકાય, એમાં પરબ્રહ્મનું લક્ષણ આવે. પરબ્રહ્મ કોને કહેવાય? સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી. ભગવાન સંપૂર્ણતઃ સ્વતંત્ર છે.
સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી,
પરમાત્મા સંપૂર્ણતઃ સ્વતંત્ર, સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્ર ગામી. જીવાત્મા પરમાત્માને આગળ બિલકુલ પરતંત્ર છે. સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. સામાન્ય જીવાત્મા પરમાત્માની કક્ષા કદી પણ પ્રાપ્ત કરી શકતો હોતો નથી. કદાચ હા ઉપમા અપાય, જીવાત્માને ક્યારેક ઉપમા આપી શકે. સારો માણસ જરાક દેખાડો ને તો માણસ એમ કહે તો ભાઈ રાજાનો કુંવર જેવો છે. કઈ હગાય પણ એને દિલ ની ગાદી પર બેસાડી ન હગાય. છાશ મીઠી તો એમ કે દૂધપાક જેવી છે, દૂધ જેવી છે. એને દૂધની ઉપમા આપી શકાય પણ એનો દૂધપાક ન કરી શકાય. ગરાય એનો પેંડાય ન થાય, થાય શું થાય? કઢી થાય. એમ ક્યારેક જીવને ભગવાનની ઉપમા અપાય છે. સંત જાણો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી. હું સંત ને સંત વળી હું. આવી ઉપમા ઉપાણી હોય પણ સંત સંત છે, ભગવાન ભગવાન છે. ભગવાનની આગળ બીજાની શું વેલ્યુ? યાદ રાખજો ભગવાનની મોટપ તમને બતાવો ભક્તજનો. કદાચ કોટાન કોટે અક્ષરધામના મુક્ત વિચાર કરે કે આપણે બીજા સ્વામિનારાયણ નિર્માણ કરીએ તો ન થાય. અબ જો મુક્ત સંકલ્પ કરે તો બીજા સ્વામિનારાયણ ન થાય. ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કરે અવજો આત્મા બદ્ધ છે એને મુક્ત બનાવી દો, ઘડીના છઠ્ઠા ભાગમાં એને મુક્ત સ્થિતિ પમાડી દે. માટે ભગવાનના ભક્તો ભગવાનનો ખૂબ મહિમા સમજો, ખૂબ મહિમા સમજો. ભગવાનને લઈને બીજા ત્રીજાનો બધાનો મહિમા હોય છે પણ ભગવાન સમકક્ષ કોઈ નથી. ભગવાન જેવા તે ભગવાન આનંદ દિવ્ય મૂર્તિશ્ચ વિષ્ણુ કૃષ્ણ ચિત્ત વ્યહ. ભગવાન કેવા છે? આનંદ સ્વરૂપે છે, જેને સ્વસ્વરૂપનો આનંદ છે. ભગવાનને છોડીને બાકીના બધાને પદાર્થ જન્ય આનંદ છે. રોણમાં વાવણી થઈ હોય અને માથે બીજો એક વરસાદ થઈ ગયો હોય, કહું તૂટવા મળ્યો, મગફળીની કપાસ ને જામ્યો હોય, પછી તો ગામત્રે જાય ને તો વગર કીધે ખબર પડી જાય ને વરસ સારું લાગે છે. એમાં ધોળા કપડા પહેરનારો તો અડધો અડધો ખોબીઓ ગોળી નાખે કપડામાં અને પછી ગામત્રે ચડે. આનંદ નો માય, આનંદ નો માય, પગને તો પૃથ્વી પર અડવા ન દે. પછી એકાદ મહિને જો વાયરું ફૂક્યું હોય, આહા, આનંદ ગોત્યો ન જડે, ગોત્યો ન જડે. ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરીને ઘરની બહાર નીકળ્યો હોય, પડછાય હમ જોતો જાતો અને માથું બરાબર વળેલું હોય, ઇનબિન મારેલું હોય, અને એ જ વખતે એ બાજુમાં ફ્રાડ કરતી ગાડી નીકળે ને કપડાને જો ગારો ગારો ભરી મૂકે તો આનંદ ગોત્યો ન જડે. કારણ કે આપણને કપડાનો જ આનંદ હતો, સ્વસ્વરૂપનો આનંદ તો હતો નહીં. સાધનજન્ય આનંદ છે એ નાશવંત હોય છે. પરમાત્મા તત્વ એવું છે જેને સ્વસ્વરૂપનો આનંદ છે. ભગવાન તો એવા છે સ્વસ્વરૂપનો આનંદ છે, પણ એની સાથે જેને ટચ થાય એ પરમાત્માનો જે સંબંધ બાંધે એ પણ પરમાત્માના આનંદમાં ગરકાવ બની જાય, એને પછી જગતના પદાર્થ શોકનો ઉપજાવી શકે, એ સ્થિતિને પામી શકે છે, એ ભગવાનના સ્વરૂપમાં મસ્ત બની જાય. માટે ભગવાનના ભક્તો જગતના બધા જ વ્યવહાર કરતા કરતા આનંદ તો એક ભગવાનનો જ રાખે છે. તો મોટે ભાગે 99% લોકો આ જગતના આનંદમાં જ જીવન જીવતા હોય છે અને પછી રોતા પણ એના દુઃખમાં જ હોય છે. યાદ રાખજો જગતના જીવાત્માઓ આનંદ પણ પદાર્થથી પામે છે અને રડે છે પણ પદાર્થના અભાવે. ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોય? ભગવાનની પ્રાપ્તિમાં જે આનંદ હોય, ભગવાનને લઈને જે આનંદિત બને અને રડે તો પણ પ્રભુના વિરહમાં રડે. રડવું અને આનંદ થવું બંને ભગવાનને લઈને હોય છે, એ પુરુષ ભાગ્યવાન ગણાય. સુરત મુનિ કે પ્રદાવશી અદ્ભુત પરમાત્માનું લક્ષણ બતાવ્યું છે અને ત્યારબાદ કહ્યું, સાંભળો વર્ણિરાજ, પરમાત્મા જે તત્વ છે એ તત્વને જે કોઈ સ્વીકારે છે એ જીવાત્મા જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળી અને પરમ સુખને પામે છે. આટલા ઉત્તર સાંભળતા ભગવાન નીલકંઠે કહ્યું છે, સ્વામી આ 7-7 વર્ષથી વન વિચરણ કરતો આવતો હતો, અનેક લોકોના એકનો એક પ્રશ્ન પૂછતો આવતો હતો, પણ આજ સુધી મારા પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો આપ્યો, આજ પ્રથમવાર આપે આપ્યો છે. અને આટલા શબ્દ સાંભળી મુક્તાનંદ સ્વામી કે, વર્ણિરાજ અમારા બહુ વખાણ નહીં કરો, સાંભળો, તમે તો સંસાર છોડીને હાથ જ વરે થયા, મારી હમ જુઓ આ માથાના વાળ ધોળા થઈ ગયા, પણ આજ સુધી આવો પ્રશ્ન પૂછનાર કોઈ વ્યક્તિ મને મળ્યો નથી, આજ પહેલીવાર આપ મળ્યા છે. પ્રદાવશી પરસ્પર ખૂબ મહિમા સમજાણો છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠને કીધું છે, વર્ણિરાજ અહીંયા રોકવાની ઈચ્છા છે? હા, અહીંયા રોકવાની ઈચ્છા છે. જ્ઞાન જાણી લીધું, પણ અહીંયા રોકવા હોય તો પછી અમારી જેવું થવું પડે, આવું ન ચાલે, આ મોટી મોટી જટ્ટા વગેરે ન ચાલે, અમારે જેવું સજાતી થવું પડે, ભલે મંજૂર છે. અને ભગવાન નીલકંઠે 7-7 વર્ષથી રાખેલી જટાને આજ લોજ ને આંગણે ઉતરાવી છે. મુક્તાનંદ સ્વામી સરજુદાસ નામ ધારણ કરાયું છે અને પછી તો મુક્તાનંદ સ્વામી જે કામ શિંદે કામ કરવા લાગે. મુક્તાનંદ સ્વામી બહુ મારે સરજુદાસ, દોડતા દોડતા જી સ્વામી આ વાસણ માંજી કાઢો તો, અનંત કરોડો બ્રહ્માંડનો માલિક વાસણ માંજે. બહુ મારે સરજુદાસ, દોડતા દોડતા જી સ્વામી ભિક્ષાવૃત્તિ કરી આવો, ભિક્ષાવૃત્તિ કરવા જાય. થોડી વાર થાય, બહુ મારે સરજુદાસ, દોડતા દોડતા જી સ્વામી ખીચડી પકાવી નાખો તો ખીચડી પકાવે. થોડી વાર થાય ને બૂમ મારે સરજુદાસ દોડતા દોડતા, જી સ્વામી બળતણ ખલાસ થઈ ગયું, છાણા ખલાસ થઈ ગયા છે, જરાક પોદળા વીણતા હો તો. અનંત કરોડો બ્રહ્માંડનો માલિક આજ લોજ ને આંગણે પોદળા વીણે. નીરમાના શશી સેવે તાન તત્ર ત્યાં સાધુ વર્ણી નહા, પત્ર કાષ્ટા કરી સાધ્યા નય પાક ક્રિયા દીધી. અનંત કરોડો બ્રહ્માંડનો માલિક પોદળા વીણવા આજ લોજના પાદરમાં ફરે. જ્યાં પોદળો લેવા જાય, જે નજીક જાય, કોઈ ને કોઈ નારી હાથે કડું ફૂટાડ્યું જ હોય, આ પોદળો લઈને એસી તેસી. અને આપણા સૌરાષ્ટ્રમાં રીતિ છે પોદળ રિઝર્વ કરવાની, હાઠેકડું ખૂટાડ પછી કોઈથી લેવાય નહીં. ભગવાન નીલકંઠે મનમાં વિચાર કર્યો, આમને આમ તો કોઈ પોદળો લેવા નહીં દે ને, આમને એમ ખાલી જો પાછો જાયશ, ખાલી જાયશ ને તો મુક્તાન સ્વામી વધશે. એક કામ કરું, મારો ઐશ્વર્ય પ્રતાપ કાંઈ દેખાડો, ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો પોદળા નહીં લેવાથી બીજું કરવા દેશે. આન ભગવાન નીલકંઠે અદભુત ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો. પેલો પોદળા ને ખાચે ખૂટાડનારી નારી જે પોદળા પાસે આવે અને હાઠીકડા ને જે અબ્ઝર્વ કરે, પેલું ગોળ જે કાણું હોય એમાં જે દ્રષ્ટિ નાખે, ત્યાં તો 14 લોક નું બ્રહ્માંડ દેખાય. અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ માતળ પાતાળ દેખાય. અરે ભુવરલોક સ્વર્ગલોક જનલોક તપલોક મારલોક સત્ય લોક દેખાય. ઓય બાપરે કરતા બીજા પોદળા, અને બીજા પોદળાનું હાટીકડું અધર કરી અંદર જ્યાં દ્રષ્ટિ નાખે, સાત દીપ સાત સમુદ્ર દેખાય, નવખંડ ધરતી દેખાય, બાપરે કરતા ત્રીજા પોદળા. અને પછી તો પ્રતાપજી ધાક બેહી ગઈ, કોઈ નારી પોદળો લેવા આવતી જ નથી. ભગવાન નીલકંઠ નું પ્રાઇવેટ છાણ છાણ લઈને પાછા આવે. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, અહો ઘડીકમાં આટલું બધું છાણ લઈ આવ્યા? ભગવાન નીલકંઠ કે કેમ લાવ્યું તમારું મન જાણે છે. પ્રતાપશ્રી ભગવાન નીલકંઠ અદભુત અદભુત ઐશ્વર્ય પ્રતાપ દેખાડે. એકવાર મુક્તાનંદ સ્વામીની પાસે આવી શીલ ગામના ભક્તોએ કીધું, સ્વામી અમારે ત્યાં ચીબડા બહુ થયા છે, કોઈને ગાડું લઈને મોકલો તો ચીબડા આપીએ, અથાણું સરસ થશે, ગાડું આખું ભરી દેશું. સ્વામી વિચાર કરતા હોય કોને મોકલશું. ત્યાં ભગવાન નીલકંઠ બોલ્યા, સ્વામી મને આજ્ઞા કરો તો હું જાઉં એકલા, ના દેવા નારી લેતો જાઉં, પણ ગાડાની વ્યવસ્થા તો કઈ કરી લેવું. મુક્તાનંદ સ્વામી કે ભલે. ભગવાન નીલકંઠ ને દેવો બંને ચીબડા લેવા માટે ઉપડ્યા છે. પેલા પટેલ લોકોએ ઢગલો કરી રાખેલો મોટા ચીબડાનો. ભગવાન નીલકંઠે કીધું, મેં ચીબડા લેવા આવ્યા છે, ગાડું નહીં તો ગાડાની શું જરૂર છે, તો લઈ કેમ જાશો? તો કે મોટો ચોફા લાવ્યા છે, આનો ગાહડો વાળો ઉપાડશે. કરતો કે હું છું ને, પણ મુઠ્ઠી આટક્યા છે ને, તો કે એની હુકમ તમે ચિંતા કરો. મોટો ઘાસડો વાળ્યો, 16 મણ ચીબડા ઘાસડી માં, થોડાક વિદ્યા નાની ગાહડી વાળી. ભગવાન નીલકંઠ કે બધા માથે ચડાવો. 8-10 જણા ભેગા થયા ત્યારે માથે ચડાવી શક્યા, પણ ભગવાન નીલકંઠ એક વેત અધર ઘાસડો રહ્યો. ભગવાન નીલકંઠ ચાલતા થયા, 2 મણની નાની ઘાસડી હતી, દેવા ઉપાડી, દેવો હાલી ન હાગે. ભગવાન નીલકંઠ કે એ દેવલા, શું ધીમે ધીમે ચાલશે, ઉતાવળો હાલ. દેવો કે પણ નથી હલાતું, શું નથી હલાતું, તારે માથે નાનકડી ઘાસડી છે, નાનકડી છે પણ નથી ઉંચકાતી. ભગવાન નીલકંઠ ક્યાંય નજીક આવી એ ઢોરાની બાજુ ઉભા રહી ગયા. દેવાની કે ઉપર ચડી, મારા ગાહડા પર તારી નાની ગાહડી મૂકી દે. મોટા ગાહડાની ઉપર નાની ગાહડી મૂકી છે. અને પછી ભગવાન નીલકંઠ ચાલવાની તૈયારી કરે, તોય દેવો નો આંબ્યા કે. ભગવાન નીલકંઠ કે તું તો હાવ આવો ના આવો, ખાલી છો તો આંબી નથી થતો. દેવાનું હૃદય કબૂલ કરવા લાગ્યું, આ વર્ણી કોઈ સામાન્ય નથી, જરૂર પરબ્રહ્મ નું આગમન આ પૃથ્વી પર થઈ ચુક્યું છે. 18 મણ ચીબડા અને આ વર્ણનું વજન 18 કિલો પૂરું, અને આવડો મોટો ઘાસડો ઉપાડી જાય, જરૂર આ પરમેશ્વર છે. આવીને ઘાસડો નાખ્યો ડેલન બાય. દેવાની કે જા મુક્તાન સ્વામી સમાચાર આપ, પણ ભભાંગ દેખો નો અવાજ સાંભળતા મુક્તાન સ્વામી સંતોની સાથે બહાર આવ્યા, પણ આવડો મોટો ઘાસડો. મુક્તાન સ્વામી તો આશ્ચર્યમાં ગરકાવ બીન્યા. દેવાને પૂછે, દેવા આવડો મોટો ઘાસડો લાવ્યું કોણ, કેવી રીતે લાવ્યા? દેવો હના કર્યા, વર્ણી આ વર્ણી ઘાસડો આવડો મોટો વર્ણી લાવ્યા. અરે ઘાસડો ઈ લાવ્યા ને ઘાસડી ઈ જ લાવ્યા. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ નો પ્રતાપ જોતા મનમાં વિચાર કરવા લાગ્યા, માનો યા ન માનો પણ આ કોઈ સામાન્ય પુરુષ નથી. પણ તેમ છતાં આજે ભગવાન તરીકે સ્વીકારતા નથી, કારણ કે એક લિંગટ ગાંઠ વાળી દીધી હતી ને. ગમે તેટલો દુનિયામાં કોઈ પ્રતાપ દેખાડે ને તો રામાનંદ સ્વામી કરતા કોઈને મોટા ન કહેવા, આ ખોટી ગાંઠ વળી ગઈ હતી. ભગવાનના ભક્તો યાદ રાખજો, ક્યારેક ક્યારેક ખોટી ગાંઠ વળી જાય ને પછી હાચા સુધી પોંગવા ન દે. જીવનની અંદર ક્યારેક ખોટી ગાંઠો વળી જાય બહુ હેરાન કરે, માટે જોજો ખોટી ગાંઠો વળી ગયો છોડી નાખજો, નહીં તો દુઃખી થશો. સુખ તો જ થશે ખોટી ગાંઠીઓ છૂટી જાય, અને સાચી ગાંઠો વળી જાય તો કામ થઈ જાય. જીવાત્માને સુખને માટે સાચી ગાંઠ વળવી જોઈએ, અને સાચી ગાંઠ વળ્યા પછી જિંદગીમાં પોસાય તે પોઝિશન નિર્માણ થાય તે છૂટવી ન જોઈએ. મુક્તાનંદ સ્વામીને ખોટી ગાંઠ વળી ગઈ હતી, જેને લઈને ભગવાન નીલકંઠનો ઐશ્વર્ય પ્રતાપ દેખે, પણ તેમ છતાં હાર નથી પડી. હૃદય હા પાડે ને તોય પણ બોર્ડરથી બોલાતો નથી. એમાં વળી મુક્તાનંદ સ્વામી એક દાડો જીવરાજ પટેલના ડેલામાં કથા કરવા જાય. ભગવાન નીલકંઠ કે હું આવું તો હાલો ને, એમાં થોડી કોઈ ના પડાય છે. કથા કરવા ગયા ને કથાનો જે પ્રારંભ થયો, મંગળાચરણ થયું, તો શ્રોતા આવ્યા, પણ બધું ખીચડું, પુરુષો અને સ્ત્રીઓને બધા ભેગા બેઠેલા. ભગવાન નીલકંઠ કે સ્વામી આવશું તો કાતો બ્રહ્મની સભા ના હોય. ના હોય સ્વામી, આ બ્રહ્મની સભા ના હોય, મારી વાત મનાય તો સભા બંધ કરો ને તો આ સભા કામની સભા સાબિત થાય. અને સમય એક દાડો તમારી સાધુતાને છીનભીન કરી નાખશે. બોલતા ભગવાન નીલકંઠ ઉભા થયા, બીજા સંતો સાથે હતા ને કે હાલો આપણે આશ્રમ ભેળા થઈ જઈએ. પેલા સંતો બધાય કે અમારે કથા સાંભળવી છે. ભગવાન નીલકંઠ કે આના કરતા હારી કથા સાંભળાવીશ, આના કરતા હારી ચોપાઈ બોલીશ, આના કરતા હારા શ્લોક બોલીશ, હાલો બધાને ઉપાડી દે. કથા પૂરી થઈ, મુક્તાનંદ સ્વામી કીધું સભાસદો બધાને છેલ્લા રામ રામ. બધા કે પણ સ્વામી હજુ તો ત્રણ કાંડ બાકી. સ્વામી કે તમે પૂરા કરજો. અરે પણ સ્વામી એમ શા માટે, તો વર્ણે આવ્યા છે મનાઈ કરીશ. અરે પણ સ્વામી તમે પૂરા કરો. સ્વામી કે પૂરા કરો એક શરત, આવતીકાલથી સ્ત્રીઓની પુરુષની સભા અલગ થઈ જાય તો પૂરી કરીશ. બધા વાતને મંજૂર રાખીએ છીએ. લોજ ને આંગણે ભગવાન નીલકંઠે સ્ત્રી અને પુરુષની સભાને અલગ કરાવી છે. પણ જે આશ્રમમાં આવ્યા, પગ મૂક્યો ને ત્યાં મુક્તાનંદ સ્વામી બૂમ મારી, સ્વામી અહીંયા જરાક નજીક આવો તો, અહીં બાજુમાં કોણ રહેશ? ત્યાં સદગ્રસ્થ રહેશ. તો ગ્રસ્થ અને ત્યાગીની વચ્ચેની દિવાલમાં ગોખલા હું કામ? સ્વામી કે કોઈ પદાર્થ લેવું દેવું હોય ને તો કામ લાગે, એટલા માટે ગોખલો રાખ્યો. સ્વામી, સ્વામી દિવાલમાં ગોખલો નથી, મારી વાત મનાય તો માનો ના, ગોખલો બંધ કરાવો, ને તો એક ને એક દાડો આ તમારી સાધુતામાં ગોખલો સાબિત થશે. મુક્તાનંદ સ્વામી અતિ સરળ સંત છે. તુરંત પેલા નાના સાધુને કીધું, સાધુરામ બેચારે પાણા લાવો, માટી લાવો, ગોખલો કરો બંધ. મુક્તાનંદ સ્વામી લોજમાં ગોખલા બંધ કરાવ્યા છે. ભગવાનને પ્રાર્થના કર્યો, ગોખલા ક્યાંય પડે નહીં. સુરત મને કે પ્રતાપસિંહ, ભગવાન નીલકંઠ ધ્યાનમાં બેસે, કલાકો સુધી ધ્યાનમાં બેસે. મુક્તાનંદ સ્વામીને સંકલ્પ થયા, ધ્યાન કોનું કરતા છે? એક દાડો પ્રશ્ન કર્યો, વર્ણિરાજ તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન નીલકંઠ કે સ્વામી, મનમાં વિચાર થયો, કહી દઉં હું તો મારું ધ્યાન કરું, કોનું કરું? પણ વળતો વિચાર થયો, ના ના એમ નથી, ઉતાવળો થવું, જો ઉતાવળો થાય ને તો પછી સ્વામીને બહુ રમાડવા મજા મારી જાય. સ્વામીને કહે છે, સ્વામી અમે તો ભગવાન કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. અને ભગવાન કૃષ્ણનું ધ્યાન કર્યા શબ્દ સાંભળતા મુક્તાનંદ સ્વામીને ઘણો આનંદ થયો. સ્વામી કે ઓહો વર્ણિરાજ, તમે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો છો તો અમે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરીએ, આપણે બે સજાતીય થયા, ખૂબ આનંદ આવશે. અને હમણાં ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી અમને પ્રગટ હૃદયની અંદર ભગવાન કૃષ્ણના દર્શન પણ થાય છે. અને ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર છે. ભગવાન નીલકંઠે પ્રશ્ન કર્યો, ગુરુદેવ છે ક્યાં? તો કે અત્યારે શેખ ભુજ બિરાજે છે, મારે દર્શન કરવા જવું છે. એમ ઉતાવળ ન કરો, ગુરુદેવ થોડા દાડામાં અહીંયા આવશે, અહીંયા દર્શન થાય ત્યાં સુધી આપ અહીંયા રોકાવો. ભગવાન નીલકંઠ લોજમાં રોકાણા છે, પણ લોજમાં રહેતા થકા ધ્યાન કરે એને જોઈને મુક્તાનંદ સ્વામીને મનમાં થયું, આપણે આવું ધ્યાન કરવું છે. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, અમને ધ્યાનની રીતિ શીખડાવો ને સ્વામી, હું ક્યાં ના પાડું, બેહો ને ધ્યાનમાં. મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેસાડ્યા, પણ ધ્યાનમાં બેઠા આંખ વીંચ્યા પછી યાદ આવ્યું કે મારી બાર તુંબડી મૂકી છે તડકે તપવા માટે, કૂતરું આવશે અને તુંબડીને બોટી જશે તો તુંબડી અભડાશે. આમ સંકલ્પ મળ્યા થવા. ભગવાન નીલકંઠે પ્રશ્ન કર્યો, સ્વામી સ્વામી કોનું ધ્યાન કરો છો, તુંબડીનું, કૂતરાનું કે ભગવાનનું? મુક્તાનંદ સ્વામી આંખ ખોલી નાખી, વર્ણિરાજ ભૂલ થઈ ગઈ, મનમાં સંકલ્પ થયો, બહાર રહેલી તુંબડી ને કૂતરું બોટી તો નહીં જાય. સ્વામી સ્વામી તુંબડામાં માલ માન્યો છે કે ભગવાનમાં માલ માન્યો છે? વર્ણિરાજ ભૂલ થઈ, આજથી જિંદગીમાં ભૂલ નહીં કરીએ. અને ભગવાન નીલકંઠ તો ધ્યાનમાં બેસે, પંદર દાડા સુધી ધ્યાનમાં બેસે. પંદર દાડે જયારે જાગ્રત થાય ને ત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠને વિનંતી કરે, વર્ણિરાજ પંદર દાડેથી કશું આપણે ખાધું પીધું નથી, કાંઈ ભોજન કરો ને, ભૂખ નથી લાગી. અરે પંદર દાડેથી ખાધું પીધું નથી, ભૂખ નથી લાગી, કાંઈક જમો. અતિ જયારે આગ્રહ કરે ને ત્યારે મુક્તાનંદ સ્વામી ને ભગવાન નીલકંઠ કે, સ્વામી પેલી મરચી સુરત વાળા લાવ્યા છે ને, કોઈ ખાતું નથી? તો કે કોણ ખાય, બહુ તીખી, મોઢા મુકાય એમ નથી. તો પછી એક કામ કરો, એ પડી જ રહેવાની છે તો એ મરચીના મીંડી આવળના ગોળા કરી દે, હું ખાઈશ કે. અરે મરચીના તમે તમતા ચિંતા છોડો ને, હું ખાઈશ. મરચી ને મીંઢી આવળના ગોળા કરી દે મુક્તાનંદ સ્વામી. ભગવાન નીલકંઠ જમે અને બરાબર એ પ્રકરણ હાલતું હતું. એમાં ઘટના ઘટી. એક ભેગધારી નું ઝુંડ આવ્યું. મુક્તાનંદ સ્વામી આવીને પૂછ્યું, સ્વામીજી એ જગ્યા કા મહંત કોણ હે? મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ ને સામે આંગળી છીંધી, જોવો વર્ણિરાજ ને વો એ જગ્યા કા મહંત. ઓહો દિખને મેં તો બહુત છોટા લગતા હૈ. દિખને મેં છોટા લગતા મગર બહુત બઢિયા હૈ, બહુત અચ્છી વાત હૈ. થોડી ચર્ચા થઈ. બપોરનો ટાઈમ થયો. મુક્તાનંદ સ્વામી બધાને જમવા માટે બોલાવવા માટે આવ્યા. હાલો જમવા માટે બધા ઉભા થયા, પણ મહંતજી નો ઉભા થયા. મહંતજી કે હમ તો મહંતજી કે સાથ ભોજન કરેંગે, એ વર્ણિજી કે સાથ ભોજન કરેંગે. મુક્તાનંદ સ્વામી કે વાંધો નહીં. ભગવાન નીલકંઠ જમવા બેઠા. પેલા મહંતજી બેઠા. ભગવાન નીલકંઠને બે ગોળા પીરસ્યા મરચીના મીંડી આવવાની. પેલા મહંતજી ને માટે પીરસો માટે દાળ ભાત શાક રોટલી લાવ્યા. ત્યારે મહંતજી કે યો ભોજન હમ નહીં કરેંગે, જો વર્ણિરાજ ભોજન કરતે મહંતજી ભોજન કરેંગે, વો ભોજન હમ કરેંગે. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું આ તે મરવાનો થયો લાગે. બે કંદરથી ગોળા લઈ આવ્યા અને મહંતજીના પત્તરમાં પીરસ્યા. પણ એક ગોળા લઈને જ્યાં મોઢા મૂક્યો ને ક્યાં જાય ભાઈ, પેટમાં અગ્નિ ઉપડ્યો, આંખમાંથી નાકમાંથી પાણી વહેતો થયું. મહંતજીના મોઢામાંથી શબ્દ નીકળવા માંડ્યા, મર ગયા મર ગયા, અરજી મુજે બચા લીજીએ, મેં માર ગયા મર ગયા, મુજે બચા લીજીએ. ચારે બાજુ શિષ્ય વિટરાયેલા. ગુરુજી કો કુછ હો ગયા, ગુરુજી કો કુછ હો ગયા. મહારાજ કે ગુરુજી કો કુછ હો ગયા, રાડ્યું નાખતા રહેશો તો ગુરુજી ઉકલી જાહે, અને 500 ગ્રામ ઘી પાવ તો ઠેકાણે શ્વાસ આવશે. 500 ગ્રામ ઘી પાવીને ત્યારે શ્વાસ ઠેકાણે બેઠો.